તારીખ 31/1/1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 440 441 અને 442 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 379
આપના પૂર્વ ભવોના જાતિ સ્મરણ જ્ઞાન વિશે થોડું કહેવાની કૃપા કરો. મેશ્રીને 1991માં નિર્વિકલ્પ ધ્યાનની દશામાં જાતિ સ્મરણ જ્ઞાનનો ઉઘાડ થયો. જાતિ સ્મરણ જ્ઞાન એટલે પૂર્વ ભવનું સ્મૃતિ જ્ઞાન. આ એક મતિ જ્ઞાનનો ભેદ છે. બહુભાગ પ્રાણીઓ મૃત્યુકાળે વિશુદ્ધ અવસ્થામાં દેહ છોડે છે, એટલે નવા ભવમાં જ્યાં જન્મ થાય છે ત્યાં એને પૂર્વ ભવ કાંઈ યાદ નથી આવતું. વિશુદ્ધિને કારણે કોઈને તો આ ભવમાં પણ એવું થાય, એકદમ કોમામાં આવી ગયા અને બેશુદ્ધિ થઈ ગયું તો આ ભવનું પણ સ્મૃતિ ચાલી જાય. અને વગર બેશુદ્ધિએ પણ સ્મૃતિ વૃદ્ધાવસ્થામાં ચાલી જાય એવા તો ઘણા કેસ જોવામાં આવે છે. પણ કોઈ જીવોએ બેશુદ્ધ અવસ્થામાં નહીં પણ કાંઈક જાગ્રત અવસ્થામાં અને સરળ પરિણામે દેહ છોડ્યો હોય અને મનુષ્ય ભવની પાછી મનુષ્ય માટેને મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ હોય તો એને પૂર્વ ભવનો સ્મરણ બધું યાદ આવે છે, યાદદાસ્તમાં બધું આવી શકે છે. અને કેટલું આવે એનો કોઈ નિયમ નથી પણ આવી શકે છે. એમ બેન્સરીને પણ 1991ની સાલમાં સાધનાના બળે જ્ઞાનની નિર્મળતાના કારણે મતિ નિર્મળ થવાથી આ જ્ઞાનની ઉત્પત્તિ થઈ છે. એટલે ફરક શું પડે છે કે કોઈને મિથ્યાત્વ અવસ્થામાં પણ પૂર્વભવનું સ્મરણ થાય એવો સામાન્ય પ્રકાર એમનો નહોતો. એમને જે જાતિ સ્મરણ જ્ઞાન થયું, પૂર્વભવનું સ્મરણ થયું, એમાં એમની સાધનાની નિર્મળતા નિમિત્ત હતી. આ એક એમના જાતિ સ્મરણ જ્ઞાનની વિશેષતા હતી. સમાધાન આપે છે, પૂર્વજન્મ છે. પૂર્વમાં કેમ કે એ તો ઘણા માનતા નથી, પૂર્વજન્મ જેવું કાંઈ નથી, બધું આઈને આ હોય છે એવું નથી. આત્મા શાશ્વત પદાર્થ હોવાથી જન્મ જન્માંતર કરતો આવે છે, એટલે દરેકને પૂર્વજન્મ હોય છે. આ જીવ ક્યાંથી આવે તો છે, જીવ ક્યાંય ને ક્યાંયથી તો આવે છે. કોઈ રાજા થાય છે, કોઈ રંક થાય છે, એક જ સમયે જન્મેલો, એક ઝૂંપડીમાં જન્મે અને એક રાજમહેલમાં જન્મે, બે મનુષ્ય હોય, જન્મ ક્ષણ એક જ હોય. એની જન્મ કુંડળી કાઢો તો એક સરખી આવે કુંડળી, અને બંનેના નામ એક સરખા જ પડ્યા હોય કુદરતી, કોઈને કોઈને ખબર ન હોય. ઓનાનું નામે રાજેન્દ્ર રાખ્યું, નાનું નામે રાજેન્દ્ર રાખ્યું, પણ એક રાજેન્દ્ર ઝૂંપડીમાં હોય ને એક રાજેન્દ્ર મહેલમાં હોય. પ્રારંભ બંને નથી જોયું છે. જન્મ ક્ષણ એક હોય શકે છે, મરણ ક્ષણ એક હોય શકે છે, પણ એટલે પ્રારંભ એક સરખું હોય એવું કઈ બનતું નથી. એક ક્ષણે અસંખ્ય માણસો જન્મે છે, એક ક્ષણે અસંખ્ય માણસો મરે છે, આજે પણ એમ બને. પણ પૂર્વ પ્રારબ્ધ અનુસાર કોઈ જીવ રાજાને ત્યાં જન્મે છે તો કોઈ ગરીબને ત્યાં, રંક એટલે ગરીબને ત્યાં જન્મે છે, કોઈ રાજાના ઘરે જન્મે છે કોઈ રંકના ઘરે જન્મે છે, તેનું કાંઈ કારણ છે, કાર્ય જે થયું જન્મવાનું એની પાછળ કોઈ કારણ છે, એ કારણ છે એ પૂર્વ જન્મમાં ઉપાર્જિત કરેલું પ્રારબ્ધ કર્મ છે, એને કારણે કોઈ રંકને ત્યાં જન્મે છે કોઈ રાજાને ત્યાં જન્મે છે. બાળકને ખબર નથી, એનો કોઈ એ વખતનો પુરુષાર્થ નથી, રાજાને ત્યાં જન્મવા માટેનો કોઈ પુરુષાર્થ નથી, રંકને ત્યાં જન્મવા માટેનો કોઈ બાળકનો પુરુષાર્થ નથી, એટલે તો 9 મહિના ગર્ભની સ્થિતિમાં હું પુરુષાર્થ કરે, અરે ત્યાં આવવા માટે હું પુરુષાર્થ કરે, કાંઈ નથી, એ કુદરતની વ્યવસ્થા છે. એ જ જગ્યાએ આયુષ્ય પૂરું થાય, બીજી જગ્યાએ નવો જન્મ ધારણ કરે, એ કુદરતની વ્યવસ્થા છે, કોઈની ઈચ્છાને આધીન એ વસ્તુ નથી. કુદરત કાંઈ અન્યાય વાળી તો ન હોય, કુદરત એટલે એક વિજ્ઞાન જ છે, પદાર્થ વિજ્ઞાન છે, એ તો વિજ્ઞાન છે, એને ન્યાય અન્યાય સાથે આમે સંબંધ નથી, એ તો પોતાના પરિણામ ગુણ ધર્મ અનુસાર પરિણમન થવું એ વસ્તુનો સ્વભાવ અને વસ્તુનું સ્વરૂપ છે. એ તો કોઈ તો રાજાને ઘરે જન્મે, કોઈ રોગી થાય, કોઈ નિરોગી થાય, જન્મા પછી કોઈને રોગ લાગુ પડે, નાનપણમાં જ રોગ લાગુ પડે, અને કોઈ નિરોગી હોય, અથવા એક જ સમયે 2 જોડિયા બાળકો જન્મે, એક માંદો રહે ને ખાજોરી, એક જ સરખું બંનેને પાલન પોષણ મળતું હોય, એક જ ઘરમાં રહેતા હોય, એક જ સરખું દૂધ મળતું હોય, એક જ સરખો ખોરાક મળતો હોય, એક માંદોરિયા કરે ને એકને કાંઈ થાય જ નહીં, ગમે તેમ એથી ઉલટો ચાલે તો કાંઈ થાય નહીં, આર ને આર વિહારમાં પ્રારબ્ધ છે. એટલે આવા બધા ફેરફારો થાય, તેમાં એ સાબિત થાય છે કે આ જીવ પૂર્વે હતો. આ તો શું છે, પૂર્વજન્મની લોજિક આપે છે, પૂર્વજન્મની સાબિતીનું લોજિક આપે છે. હજુ તો એને જાતે સ્મરણ જ્ઞાનને સંબંધ નથી, એ તો કોઈ પણ જ્ઞાની આપે, એ સાબિત થાય છે કે આ જીવ પૂર્વે હતો અને ત્યાંથી આવેલો છે, આ બધા તેના પૂર્વના કર્મને લઈને ફેરફારો છે, જે કાંઈ ફેરફારો છે એ પૂર્વના કર્મના લઈને છે. એક મા બાપને ત્યાં જન્મેલા હોય, ચહેરા જુદા જુદા હોય છે, કલર જુદા જુદા હોય છે, પ્રકૃતિઓ જુદી જુદી હોય છે, કેમ, શા માટે, પૂર્વ પ્રારબ્ધ છે, પ્રત્યેક જીવનું પૂર્વ પ્રારબ્ધ છે. એ બધા ફેરફારો છે એ જીવના પૂર્વ કર્મને લઈને છે. જીવ પૂર્વે અનેક જાતના જન્મ મરણ કરતો કરતો અહીં આવેલો છે તે ચોક્કસ છે, ચોક્કસ છે એટલે એમાં કોઈ ફેરફાર નથી, એમાં કોઈ સંદેહ કરવા જેવો નથી. આ તો શું છે, ઘણા નાસ્તિકવાદીઓ પૂર્વજન્મને નહોતા માનતા અને અથવા નથી માનતા. બાકી વ્યક્તિગત વાત તો શું કહેવી, એટલે અમારી વ્યક્તિગત વાત શું કહેવી એ કહેવામાં પોતે થોડો સંકોચ રાખે છે. પૂર્વે જીવ હતો અને ત્યાંથી જ અહીં આવેલો છે, પૂર્વમાં અનેક ભવ કરતો આવ્યો છે, દેવના મનુષ્યના એમ અનેક ભવ કરતો જીવ અહીં આવ્યો છે, તેના ભાવ પ્રમાણે પુણ્ય પાપના ઉદયો આવે છે. જીવે જેવા પરિણામ કર્યા હોય એ પ્રકારે કર્મ બંધાય છે, એ પ્રકારે એનો ઉદય આવે છે. તેમાં અત્યારે ભરતક્ષેત્રમાં તો ધર્મનો કાળ છે. હવે શું કહે છે કે આ ભરતક્ષેત્રમાં અત્યારે ધર્મનો કાળ છે, એમ કેમ કહ્યું? આમ તો હુંડાવ સર્પિણીનો પંચમારો છે, પણ અત્યારે એક શબ્દ વાપર્યો છે કે ગુરુદેવ જેવા મહાપુરુષનો અહીંયા જન્મ થયો અને અનેક જીવો ધર્મ પામવા માટે જિજ્ઞાસુ થઈને અહીંયા આવવા લાગ્યા. સામાન્ય રીતે વર્તમાન કાળમાં જ્ઞાની પાસે કોઈ આવે ત્યારે સૌથી પહેલા એને સંપ્રદાયથી એટલું છૂટું પડવું પડે, થોડા અંશે અથવા ઘણા અંશે છૂટું પડવું પડે, ત્યારે જ્ઞાની પાસે આવે. કેમ કે સંપ્રદાયની જે રૂઢિ અને પ્રણાલિકા છે એ પ્રણાલિકાથી જ્ઞાનીનો ઉપદેશ અને જ્ઞાની પાસેના બધા પ્રકારો જુદા જ હોય છે. સામાન્ય રીતે ગુરુદેવ સંપ્રદાયથી જ્યારે છૂટા પડ્યા, સ્થાનકવાસી શ્વેતાંબર સંપ્રદાય એમણે ત્યાગ કર્યો, જાહેરપણે મોહપત્તિ છોડી અને સ્પષ્ટ કર્યું કે હું હવે કોઈ સ્થાનકવાસીનો સાધુ નથી, હું સનાતન દિગંબર જૈન ધર્મને સ્વીકારું છું અને એની પરંપરાને એની આમનાઈમાં મારી માન્યતા સ્પષ્ટ છે. કુંદકુંદ આચાર્ય દેવના વચનો સમયસાર આદિ પોતાને આત્મજ્ઞાન થવા માટે નિમિત્ત થયેલા છે અને કુંદકુંદ આચાર્યને એમના શાસ્ત્રો પ્રત્યે એમની અત્યંત ભક્તિ ઉત્પન્ન થયેલી. એ ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ અત્યારે એ છે કે સોનગઢમાં પરમાગમ મંદિરની અંદર કુંદકુંદ આચાર્ય દેવના અને અમૃતચંદ્ર આચાર્ય દેવના શાસ્ત્રો કુંદકુંદ આચાર્ય દેવ ઉપર ટીકા કરેલી. એ આરસની અંદર પુત્રીને દિવાલ ઉપર લગાડવામાં આવ્યા છે. હિન્દુસ્તાનની અંદર દિગંબર સંપ્રદાયમાં દિગંબર આચાર્યના શાસ્ત્રો માર્બલની અંદર આરસપાણની અંદર કોતરાવીને મંદિર બનાવવામાં આવ્યું હોય તો સોનગઢ પહેલું છે. પછી ક્યાંયથી હોય તો ખબર નથી, પણ હિન્દુસ્તાનમાં ક્યાંય એ વાત નહોતી. એ એમની કુંદકુંદ આચાર્ય પ્રત્યેની અને એમના શાસ્ત્રો પ્રત્યેની ગુરુ ભક્તિ અને શ્રુત ભક્તિનો પુરાવો છે. હવે જ્યારે દિગંબર સંપ્રદાયમાં પલટો માર્યો ત્યારે એમના સંપ્રદાયમાં બહુ મોટો વિરોધ પહેલો થયો. વિરોધ એટલે વિરોધનો જુવાળ. જ્યારે એ સંપ્રદાયમાં હતા ત્યારે સાધુ તરીકેની બહુ જ ચુસ્ત ક્રિયાઓ પાળતા હતા, જરા પણ શિથિલાચારમાં નહોતા ચાલતા, અને એ કારણથી એમનું બહુમાન ખૂબ હતું અને લોકો એમની માન્યતા કરતા. કોઈને દીકરો ન થાય, નિર્ધનતા આવે, રોગ આવે ત્યારે એમના દર્શન કરવા આવે, એમની માન્યતા કરે અને ભગવાનની જેમ એમને પૂજે. એટલું બધું સન્માન મળવા છતાં એમણે એ સંપ્રદાયનો ત્યાગ કરી દીધો ત્યારે સંપ્રદાયના લોકો પણ ખસી ગયા. એમની સાથે ચાર જણ રહ્યા હતા. કેટલા? ચાર જણ રહ્યા હતા. બે અમારા રાણપુરના હતા અને બે વઢવાણના હતા. ચાર ભાઈઓ એમની સાથે રહ્યા, બાકી બધા સંપ્રદાયમાં ઉડ્યા ગયા અને લગભગ એવું થાય. પછી ત્યાં લોકો ધીમે 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 એમના પ્રવચનો સાંભળવા આવ્યા. પછી તોફાન એટલે એટલો બધો પ્રચાર થવા માંડ્યો કે આખા હિન્દુસ્તાનમાં આ બધું ઇમ્ફાલ થઈને મદ્રાસ ને આ બધું દેહરાદૂન ને સહરાનપુર થઈને હિન્દુસ્તાનના ત્રણેય ખૂણામાંથી આ ચોથા ખૂણામાં લોકો આવવા માંગે. ત્યાંના લોકોને સ્પષ્ટ લાગ્યું કે અહીંયા તો આત્માર્થની વાત ચાલે છે, તો આત્માર્થી જીવો હોય ત્યાં અહીંયા આવે. આ એક છાપ ઊભી થયેલી. સંપ્રદાયથી જુદા પડીને સંપ્રદાય છોડીને અહીંયા કોણ આવે? કે આ વાતની જેને સમજ હોય, જેને મૂલ્યાંકન હોય, એ અહીં સુધી આવે. નહીંતર આ ખૂણામાં પડેલું એક નાનું ગામ, નાનું ગામડું, એમાં કોણ આવે? એટલે એ રીતે ઘણા લોકો આવા મીંડ્યા છે. એ સંખ્યા જોઈને એમણે એમ કહ્યું કે અત્યારે ભરત ક્ષેત્રમાં તો ધર્મનો કાળ છે. અત્યારે પણ સંપ્રદાયથી જુદા પડીને અહીંયા આવે છે. ગુરુદેવ અહીં બિરાજતા હતા, તેમના પ્રતાપે આટલો ધર્મનો પ્રચાર થયો છે અને તેમણે બધો માર્ગ બતાવ્યો છે, મુક્તિનો માર્ગ એમણે બતાવ્યો છે. અહીં સુધી એમણે પોતાના પૂર્વભૂમની કોઈ વાત નથી કરી. પહેલા પેરેગ્રાફમાં એમણે પૂર્વજન્મ છે એ વાત કરી અને અહીંયા ધર્મક્ષેત્ર ચાલુ થયું છે, ધર્મકાળ ચાલુ થયો છે એ વાત કરી. હવે વાત કરે છે પૂર્વજન્મની, કે આ જગત ઉપર એક મહાવિદે ક્ષેત્ર છે. આ પૃથ્વી છે, પૃથ્વીનો જે આપણે આવાગમન કરીએ છીએ એ દૂર છે, એ તો એક ઉપસેલો ભાગ છે અને મહાવિદે ક્ષેત્ર ઘણું દૂર છે. અહીંથી લગભગ આપણા હિન્દુસ્તાનથી નૈઋત્ય ખૂણામાં, અગ્નિ ઈશાન નૈઋત્ય વાયવ્ય અને નૈઋત્યના ખૂણામાં એ બાજુની દિશામાં એક મહાવિદે ક્ષેત્ર છે. ત્યાં સાક્ષાત ભગવાન બિરાજે છે, તીર્થંકર ભગવાન ત્યાં સાક્ષાત આજે પણ બિરાજે છે. 20 તીર્થંકર ભગવંતો બિરાજે છે, વિદ્યમાન છે. તેમની નિરંતર દિવ્ય ધ્વનિ છૂટે છે અને એ તીર્થંકરોની દિવ્ય ધ્વનિ ત્યાં છૂટે છે, રાત દિવસ ચાલે છે. ઘણા જીવો વાણી સાંભળે છે અને ત્યાં પણ તીર્થંકરના સમવસરણમાં, ધર્મસભામાં ઘણા જીવો એ વાણી સાંભળે છે અત્યારે પણ. તેમાંથી કેટલાક જીવો સમ્યક દર્શન અને સ્વાનુભૂતિ પામે છે, તો કોઈ કોઈ મુનિદશાને પ્રાપ્ત કરે છે. એ ભગવાનની વાણી સાંભળીને ઘણા જીવોને આત્મજ્ઞાન થાય છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. કેટલાક જ્ઞાની જીવો મુનિદશામાં પણ આગળ વધીને પ્રવેશ કરે છે. સાક્ષાત ભગવાન વિદે ક્ષેત્રમાં કેવળ જ્ઞાનપણે પૂર્ણ દશામાં બિરાજે છે અને તીર્થંકર ભગવાન છે એ સાક્ષાત પોતે કેવળ જ્ઞાનપણે પૂર્ણ વિતરાગ દશામાં બિરાજે છે. આ ભરત ક્ષેત્રની અંદર તો બહુ મુશ્કેલી થઈ ગઈ છે. 2500 વર્ષથી અહીંયા કોઈ સાક્ષાત તીર્થંકરની ઉપસ્થિતિ કે કેવળ જ્ઞાનીની ઉપસ્થિતિ એ પરિસ્થિતિ રહી નથી. એ જમાનો પૂરો થઈ ગયો. તથા આરાની સાથે સાથે એ પિરિયડ પૂરો થઈ ગયો છે, એટલે અહીંયા તો કોઈ દર્શન થાય એવું નથી. એમને શ્રુત લબ્ધિ હતી, તેમનો ઉપયોગ છે ત્યાં સુધી પહોંચતો હતો. હું પ્રત્યક્ષ દર્શન કરું છું. એ દિશામાં અર્થ પણ ચડાવતા એક વખતે. અત્યારે સંત પુરુષો મળવા મુશ્કેલ છે. તીર્થંકરની વાત તો એક બાજુ રહી, જ્ઞાની પુરુષો મળવા પણ મુશ્કેલ છે. એક ગુરુદેવ આ પંચમ કાળમાં બિરાજતા હતા, તેમનાથી કેટલાય જીવને સાચો માર્ગ મળ્યો છે. એમાં અનેક જીવોને સાચો માર્ગ મળ્યો છે. આથી વધારે એમણે પોતાના જાતિસ્મરણ જ્ઞાનની સ્મૃતિ વિશે બહુ વાત નથી કરી. બહુ કરતા પણ નહોતા, પાછળ પડી જતા હતા. પણ એમને જે જે સ્મૃતિમાં આવેલું એ લખી રાખવાની ગુરુદેવની આજ્ઞા હતી. જ્યારે પહેલું વહેલું જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટશ્યું ત્યાર પછી લગભગ થોડાક મહિના પછી એમણે એ વાત ગુરુદેવને કરી હતી. આ રીતે પૂર્વજન્મ યાદ આવે છે એટલે ગુરુદેવે આજ્ઞા કરી હતી કે જ્યારે જ્યારે જે યાદ આવે તે લખી નાખો. એટલે છૂટા પાના ઉપર લખી નાખતા પોતે પછી એને એક ફાઇલ કરવામાં આવી હતી. એ ફાઇલનું લખાણ આજે બહેનશ્રીના જ્ઞાન વૈભવના નામે પુસ્તક રૂપે પ્રકાશિત થઈ ચૂક્યું છે. એ જેને વાંચવું હોય એને વિસ્તારથી વાંચવું હોય એને ત્યાંથી વાંચી લેવું તો સારું. પુસ્તક એક થયું છે એટલું લખાણ થયેલું છે. એટલે એમણે આમાં ઉત્તરની અંદર પૂર્વભવને કે વિશેષ સ્મૃતિનું વાત નથી કરી, મહાવીર્ય ક્ષેત્રની અને તીર્થંકર દેવની વાત કરી છે. પણ સંક્ષેપમાં પોતે મહાવીર્ય ક્ષેત્રમાં હતા, ત્યાંના એક નગર શેઠના પુત્ર હતા, પુરુષ પર્યાય હતા. ગુરુદેવ પણ ત્યાં મહાવીર્ય ક્ષેત્રમાં હતા અને ત્યાંના એક રાજાના રાજકુમાર હતા અને એ લોકો મિત્રો હતા. ત્યાં મિત્રો હતા, ત્યાંથી પછી આયુષ પૂરું કરીને અહીંયા આવેલા છે. ત્યાં જ્ઞાન દર્શન પામેલા, પાછા ચ્યુત થયેલા, પછી પાછું અહીંયા આવવાનું બન્યું છે. ઘણા બનાવો બન્યા છે ત્યાં, એનું આખું પુસ્તક છે અને હજી પ્રસિદ્ધ થયું છે. અત્યાર સુધી ગુપ્ત હતું, હમણાં થોડા વખત પહેલાં જ પ્રસિદ્ધ થયું છે. છેલ્લા એકાદ વર્ષમાં જ આ પ્રસિદ્ધ થયું છે. ત્યાં સુધી એ પુસ્તક ગુપ્ત રાખવામાં આવતું હતું, કોઈને વાંચવા નહોતું મળતું. એ લખાણ અમે વાંચેલું બેનશ્રીની હાજરીમાં. બેનશ્રીની રજા હોય તો વાંચવા મળતું હતું, એટલે હું તો સમીપ હતા એટલે વાંચવા મળેલું. ચારસો ને ચાલીસ શ્રીમદ રાજચંદ્ર વિશે આપ બે શબ્દો કહેવા કૃપા કરશો. વ્યક્તિગત પ્રશ્ન પૂછ્યો છે એટલે એમનો અભિપ્રાય સ્પષ્ટ આવી જાય બાદ એ વિષયમાં, એટલા માટે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. સમાધાન. શ્રીમદ રાજચંદ્ર સમ્યક દ્રષ્ટિ હતા, સ્વાનુભૂતિ પામેલા હતા. બહુ સ્પષ્ટ લીધું છે, એમાં કોઈ શંકા કરવા જેવી નથી. અને એ તો એમના વચનોમાં છે અને યોગ્યતા હોય તો નિશંકતા આવે એવું છે. તેઓ નાનપણથી જ વૈરાગ્ય હતા, નાનપણથી બચપણથી જ ઘણા વૈરાગી હતા. વિચાર શક્તિ તીવ્ર હતી. એમને પણ 7 વર્ષની ઉંમરે જાતિ સ્મરણ એટલે પૂર્વભવનું જ્ઞાન થયેલું. જે સ્થળે થયેલું એ સ્થળે આજે એક મંદિર બાંધવામાં આવ્યું છે અને એમના ચિત્રો પણ દોરવામાં આવ્યા છે. ત્યાં એક બાવળનું ઝાડ હતું, એ બાવળના ઝાડ ઉપર એમને ઉપર ચડેલા ત્યારે વિચારતા પૂર્વભવનું સ્મરણ થયેલું. એ જગ્યાએથી સ્મશાન ભૂમિ, ત્યાંની એ ગામની સ્મશાન ભૂમિ નજીક છે એટલે એ કોઈ મરદાને એમને બાળતા વિચાર આવેલો ને એમાંથી પૂર્વભવનું સ્મરણ થઈ ગયેલું. નાનપણથી જ વૈરાગ્ય હતા ને સ્વાભાવિક છે, પછી તો 7 વર્ષે જાતે સ્મરણ જ્ઞાન થયું હોય એટલે વૈરાગ્ય આવે એ તો સ્વાભાવિક વાત છે. વિચાર શક્તિ તીવ્ર હતી, જાતે સ્મરણ હતું, સ્મૃતિ સ્મરણ શક્તિ પણ બહુ તીવ્ર હતી. 1 વર્ષની અંદર 7 ધોરણ 7th સ્ટાન્ડર્ડ એક જ વર્ષમાં ભણી લીધા હતા અને ત્યાર પછી ઘણા ધર્મશાસ્ત્રો પણ એમણે વાંચેલા. અને વિચારશક્તિ તીવ્ર હતી. એના એની સાબિતી રૂપે એમના ગ્રંથમાં આપણે જે વાંચીએ છીએ એમાં 17 વર્ષની ઉંમરે એક દિવસમાં 700 વચનો એમણે લખેલા છે. કેટલા? 700 વાક્યો લખ્યા છે. એ કોઈ પીઢ જ્ઞાની લખે, ઘણા શાસ્ત્રો વાંચ્યા છે એવા એમણે વચનો લખ્યા છે એક જ દિવસમાં 700. એ સિવાય એમણે મોક્ષમાળામાં, પુષ્પમાળામાં 108 વચનો લખ્યા છે, મોક્ષમાળામાં 108 પાઠ લખ્યા છે. અને એ સિવાય પણ એમણે કેટલાક એમની વચનાવલી પ્રસિદ્ધ છે. એમ નાની ઉંમરમાં એમણે ઘણું ઘણું લખ્યું છે, જે જ્ઞાનીઓ લખે એવું લખ્યું છે. કેમ કે એ પણ કોઈ પૂર્વભાવના આરાધક હતા અને આરાધકપણાની મૂડી સંપત્તિ લઈને આવેલા. અહીંયા આ ભાવમાં એમને 24મે વર્ષે આત્મસાક્ષાત્કાર થયો અને 34મા વર્ષે એમણે દેહ ત્યાગ કર્યો. વિચાર શક્તિ તીવ્ર હતી, તેમનું જ્ઞાન ઘણું હતું, એમનું જ્ઞાન ઘણું હતું. એ તો કોઈને પણ સ્વીકારવી પડે એવી વાત છે. અત્યારે મનુષ્યમાં બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસ હોય તો પણ એમના વચનો વાંચે તો એને એક વખત તો એમ થઈ જાય કે આપણી બુદ્ધિ કરતા કંઈક આગળ છે, ઘણા આગળ છે, એવો એમને અનુભવ થયા વગર એવું એમનું લખાણ હોવાથી આજે પણ બુદ્ધિજીવી વર્ગનો લાખો માણસોનો સમૂહ ખાલી એમના વચનો વાંચીને એમના પ્રશંસક વર્ગ તરીકે, એમના અનુયાયી વર્ગ તરીકે દેશ અને વિદેશમાં છે. ઇંગ્લેન્ડમાં લેસ્ટરની અંદર જે મંદિર થયું છે, મુખ્ય મંદિર તો શ્વેતાંબરનું છે પણ દિગંબર લોકોએ પણ ત્યાં પાર્ટિસિપેટ કર્યું છે, એટલે એક વિધિ દિગંબરની છે, એક વિધિ શ્વેતાંબરની છે. અને એક જગ્યાએ શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમા છે અને એક જગ્યાએ અલાઈ દે એમના અનુયાયીઓની પણ છે. એક જ બિલ્ડિંગમાં મોટું બિલ્ડિંગ લીધું છે, પહેલે માળે છે, નીચે રસોડુને જમવા કરવાની વ્યવસ્થા છે. અમે 2 વર્ષ પહેલાં ગયા ત્યારે ત્યાં અઠવાડિયું રહ્યા હતા. સ્વાધ્યાય ત્યાં થતો હતો, આપણો સ્વાધ્યાય ત્યાં ચાલતો હતો. એવી જ રીતે અમેરિકાની અંદર શિકાગોમાં છે, શિકાગોમાં પણ એક જ નવું બિલ્ડિંગ બાંધવામાં આવ્યું છે. મોટું જગ્યા બહુ મોટી છે, કમ્પાઉન્ડ ઘણો છે, અંદર કાર ડ્રાઈવ કરીને લઈ જવી પડે એટલી જ મોટી જગ્યા છે. જગ્યા બહુ મોટી લીધી છે, એમાં નવું જ બિલ્ડિંગ બાંધ્યું છે. એમાં પણ દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી અને શ્રીમદ રાજચંદ્ર એ 4 વિભાગમાં વ્યવસ્થા રાખવામાં આવી છે. જેને જે ધર્મના અનુયાયી હોય તે પોતાની જે પ્રકારની રૂઢિ પ્રમાણે જે કાંઈ કરવું હોય તે કરી શકવાની છૂટ છે. દેશ વિદેશમાં પણ આજે એમના વચનો રહ્યા છે એને લઈને એટલો ફેલાવો થયો છે, લોકોને આકર્ષણ થયું છે. શિકાગોમાં તો એક શિબિર હતી, આખા અમેરિકામાંથી લોકો આવવાના હતા અને એ લોકોએ રોકી પાડવાની બહુ મહેનત કરી હતી, પણ 3-1 અઠવાડિયાનો ગાળો હતો એટલે ટાઈમ શિફ્ટ થાય એવું નહોતું એટલું બધું રોકાવાનું. હા, મને પણ પહેલાં કૃપાળુદેવના વચનો મળેલા છે, એટલે જૈન ધર્મ પરનો જે આસ્થા આવી, શ્રદ્ધા આવી એનું કારણ એમના વચનો છે. પછી જ્યારે હું સોનગઢ ગયો ત્યારે એ વિશેનો મારો પહેલો પ્રશ્ન ગુરુદેવને એ હતો કે શ્રીમદ્જીના વચનોમાં અખંડ મોક્ષ માર્ગ રહ્યો છે એવું મને લાગ્યું છે. આપને કેમ લાગ્યું છે? આ મારો પહેલો પ્રશ્ન હતો. ટુ ધી પોઈન્ટ સંક્ષેપમાં પ્રશ્ન હતો. બહુ જ ઉલ્લાસથી એમણે એ વાત સંમત કરી હતી, અને જ્યારે સંમત કર્યું ત્યારે અર્થા ઊંચા થઈને સંમત કર્યું હતું. બેઠા હતા એમ, હા એમ જ છે. એ તો આજે પણ હું વિઝ્યુલાઇઝ કરું છું, એમ જ છે. એટલે જ્ઞાનીના વચનોમાં અખંડ મોક્ષ માર્ગનું પ્રતિપાદન આવે છે, અને એ વાત ગુરુદેવે પણ સંમત કરી હતી. બેનશ્રી પણ એમને જ્ઞાની તરીકે સંમત કર્યા છે, વૈરાગ્ય તરીકે સંમત કર્યા છે. એમની વિચાર શક્તિ અસાધારણ હતી એ વાત પણ નોંધ લીધી છે, અને એમનું જ્ઞાન પણ ઘણું હતું. ઘણું હતું એટલે ઊંડું પણ હતું અને વિશાળ પણ હતું. જ્ઞાનના બે પ્રકાર છે. એક જ્ઞાનની વિશાળતા હોય છે, તો એની અંદર ઘણા વિષયોનો સર્જન હોય છે. વૃદ્ધાશ્રમમાં રહેતા હતા પણ ન્યારા રહેતા હતા. એમણે પણ શરૂઆતમાં, ગુરુદેવે પણ શરૂઆતમાં શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ વાંચેલો અને એના ઉપર પ્રવચનો પણ કરેલા. શરૂઆતમાં તો એમના પત્રો પ્રવચનો ચાલતા હતા. એ બેન શ્રી હિંમતભાઈના પત્રોમાં લખેલું છે, ત્યાં શ્રીમદના પત્રો વંચાય છે. આવે છે ને? આવે છે. આ તો પેલા કહેતા હતા ને કે ગુરુદેવ નહોતા વાંચતા, પત્રો વાંચતા હતા. એમના વચનો ઉપર પ્રવચનો કરેલા છે. આત્મસિદ્ધિ અને અપૂર્વ સ્વરૂપના પ્રવચનો છપાયેલા છે. પણ એ તો શરૂઆતમાં તો ત્યાં હરીશ્વર આપણે જેમ પત્રો ઉપર પ્રવચન થાય છે એમ ત્યાં થયેલા છે, ને એ પત્ર વ્યવહારમાં બેનશ્રીએ ઉલ્લેખ કરેલો છે. એટલે એ ડોક્યુમેન્ટરી પ્રૂફ છે. એટલું કહે છે ને કે એમના વચનો ઉપર ગુરુદેવ ક્યાં પ્રવચન આપતા હતા. નહોતું લખ્યું એમને? હા છે કે નહીં? ડોક્યુમેન્ટરી પ્રૂફ. એટલે શું છે કે એમના પત્રો વાંચીને એમણે એ વાત જોઈ છે કે ગ્રસ્થાશ્રમમાં રહેતા હતા પણ ન્યારા રહેતા હતા. ગ્રસ્થાશ્રમમાં રહેતા હતા પણ ન્યારા જુદા રહેતા હતા. એ રહી શકાય છે. એવું જરૂરી નથી કે પ્રારબ્ધમાં ગ્રસ્થાશ્રમ હોય એટલે રસ લેવો પડે, એવું કોઈ જરૂરી નથી. પ્રારબ્ધમાં ગ્રસ્થાશ્રમ હોય, અને મોટાભાગના જ્ઞાનીઓને ગ્રસ્થાશ્રમ હોય છે. લગભગ તો જ્ઞાન દશા ગ્રસ્થાશ્રમમાં જ ઉત્પન્ન થાય છે. પછી કોઈ જીવ આગળ વધીને ત્યાગી થાય, પંચમ ગુણ સ્થાનમાં મુનિ થાય, બીજી વાત છે. એ ગ્રસ્થાશ્રમમાં આત્મજ્ઞાન થાય, એટલે ગ્રસ્થને યોગ્ય પ્રવૃત્તિ હોવા છતાં પણ એમાં રસ નથી રહેતો. ઘણી ઉદાસીનતા આવે છે. સ્વાનુભૂતિ ગ્રસ્થાશ્રમમાં પ્રગટ થયેલી હતી, અને એ એમણે એક પોતાના કાવ્યમાં પણ લખ્યું છે કે 1947 સંકિત શુદ્ધ પ્રકાશ સૂર્ય. 1947 એટલે 24 વર્ષની એમની ઉંમર છે, અને 24 વર્ષના પહેલા પત્રમાં એમનો ઉલ્લેખ પણ છે. ત્યાર પછી બીજા ત્રીજા પત્રમાં પણ ઉલ્લેખ છે. ચોવીસમું વર્ષ એટલે એમણે 20મે વર્ષે લગ્ન કરેલા છે, અને એ પહેલા એમણે 21 વર્ષે બિઝનેસની અંદર જોઈન થયેલા છે. મુંબઈમાં બિઝનેસમાં જોડાયા પછી 10-12 મહિને એમના લગ્ન થયેલા છે. બિઝનેસમાં જોડાયા પછી એમના ભાગીદાર એ જ એમના કાકાજી સસરા થયા છે, એમને લગ્ન થયા છે. બિઝનેસ શરૂ થાય, લગ્ન જીવન શરૂ થાય એટલે આત્મજ્ઞાન ન થાય એવું પાછું નથી. યુવાન ઉંમર છે, યુવાનીનો પ્રારંભ છે એની, તો છતાં અંતર વૈરાગ્ય ઘણો હતો, આત્મજ્ઞાન થાય થયું છે એ સ્પષ્ટ છે. એટલે મીઠું છે, સ્વાનુભૂતિ એમને ગ્રસ્થાશ્રમમાં પ્રગટ થયેલી હતી. એમને 3.5 નીતિમાં મુદ્દાની વાત કરી દીધી છે, જે મુદ્દાની વાત કરવી જોઈએ એ બધી કરી દીધી છે. બાકી તો વિશેષ લખવા બેસું તો એમના ગુણો, જ્ઞાનીઓના તો ઘણા ગુણો હોય છે, અને આપણે આમાં એમના જીવનચરિત્રમાં એમના ગુણાનુવાદમાં ઘણા ગુણો એમના પત્રો ઉપરથી લીધેલા છે, કેવા કેવા ગુણો એમનામાં હતા. ધન્ય આરાધના, ધન્ય, હા ધન્ય આરાધનામાં શરૂઆતમાં એ વાત લીધેલી છે. ચર્ચામાં તો બે શબ્દ એમણે ટૂંકાણમાં મુખ્ય મુખ્ય વાતો કરી દીધી છે. 441 છે, 442. આ કાળમાં મહાવિદ્ય ક્ષેત્રમાં ન જઈ શકાય. અત્યારે કોઈને જવું હોય તો ત્યાં પ્લેનથી જવાય કે ન જવાય, બાકી બીજો કોઈ રસ્તો બસ્તો તો છે નહીં, કે ટ્રેન નથી કે કાર રોડ નથી, આકાશ માર્ગે જઈ શકાય કે ન, બહુ દૂરનું ક્ષેત્ર છે. સમાધાન અત્યારે ન જઈ શકાય, અત્યારે જઈ શકાય એવી પરિસ્થિતિ પણ નથી, ને એવા જીવોના પુણ્ય પણ જોવામાં આવતા નથી. એ કુંદકુંદ આચાર્ય ગયેલા, એમની અરજીને લઈને ગયેલા, પણ ઘણા વર્ષ પહેલા એ કુંદકુંદ આચાર્ય થયા હતા, એટલે 2000 વર્ષ પહેલા દિગંબર સંપ્રદાયના એક મહાન આચાર્ય થયા, કે જેમના શાસ્ત્રો અત્યારે પણ સ્વાનુભૂતિ પ્રગટ થવામાં નિમિત્ત થાય એવા છે, મૂળ માર્ગ બતાવે છે. આ કુંદકુંદ આચાર્ય દેવના જે શાસ્ત્રો છે, એમણે તો ઘણા શાસ્ત્રો 84 પાહુડ લખ્યા છે એમ કહેવાય છે, પણ અત્યારે એમાંથી 1217 ગ્રંથો, એક અષ્ટપાહુડને નામે ગ્રંથ છે, એ 8 પાહુડ એ ગણો, 5-6 ગ્રંથ બીજા છે પ્રયાણ સાર થઈને, 8 ને 6, 14-15 શાસ્ત્રોથી વધારે વિદ્યમાન નથી. પણ એમાં જે સમયસાર છે એ અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશાનો પલટો ખાવા માટે, પલટો થવા માટે એ સંબંધીનું જ્ઞાન, એ મુખ્ય એક જ મુદ્દા ઉપરનું જ્ઞાન, એના ઉપર આખા શાસ્ત્રની રચના છે સમયસારની. એટલે શ્રીમદ રાજચંદ્રજીને અને ગુરુદેવને, કૃપાળુદેવને અને ગુરુદેવને બંનેને વર્તમાનમાં કોઈ જ્ઞાની ગુરુ નહીં મળવા છતાં પૂર્વભાવના સંસ્કારો લાવેલા હોવાથી એમને કૃપાળુદેવના, કુંદકુંદાચાર્ય દેવના વચનો આત્મજ્ઞાન થવામાં નિમિત્ત થયા છે. ગુરુદેવે તો સ્પષ્ટ જાહેર કર્યું છે, અને કૃપાળુદેવે પણ હે કુંદકુંદાદિ આચાર્યો એવા શબ્દોમાં લખ્યું છે, આપના વચનામૃત આ પામરને, એટલે પોતાને સ્વરૂપનું સંધાન થવા અર્થે નિમિત્તભૂત થયા તે અર્થે આપને નમસ્કાર કરીએ છીએ એમ કરીને વંદન કર્યા છે. એટલે એ કુંદકુંદાચાર્ય છે, એમના જે શાસ્ત્રો છે એ અત્યારે પણ સ્વાનુભૂતિ પ્રગટ થવામાં નિમિત્ત થાય એવા છે, એવું નિમિત્તત્વ એમાં રહેલું છે, મૂળ માર્ગને બતાવે છે. જે તીર્થંકર દેવનો મૂળ માર્ગ છે એ સમય સારું શાસ્ત્રોમાં કુંદકુંદ આચાર્ય બતાવ્યો છે. એટલે એમ એ શાસ્ત્ર નિમિત્ત થવાથી ગુરુદેવને ઘણો ઉપકાર બુદ્ધિ હતી, અને એથી એમણે આ શાસ્ત્રો વિદ્યમાન રહે, પણ પુસ્તકો તો કાલે કરીને ફાટી જાય. પુસ્તકોનું આયુષ્ય લાંબુ નથી હોતું, પણ જે અક્ષરો પથ્થરમાં કોતરાવવામાં આવે, એમાં તે માર્બલમાં કોતરાવવામાં આવે, એનું આયુષ્ય ઘણું હોય છે, કેમ કે ભૂસાતા નથી. એટલા માટે આખું પરમાગમ મંદિર બહાર પણ દિવાલમાં પ્લાસ્ટર નથી કર્યું, માર્બલ લગાવવાની પાછળ હેતુ એ છે કે મંદિરની આયુષ્ય છે એ વધારે દે, અને ભવિષ્યમાં પૈસાની વ્યવસ્થા હોય કે ન હોય ઓછામાં ઓછું રિપેરિંગ માર્બલને કારણે લાગે. મેન્ટેનન્સનો ખર્ચો પણ બચી જાય અને ઘણા વર્ષો સુધી એ ટકી રહે. એટલા માટે આખું મંદિર અંદર ને બહાર માર્બલનું બનાવવામાં આવ્યું છે, એ પણ એની પાછળ કારણ છે. તેમના શાસ્ત્રો ઉપર ગુરુદેવે પ્રવચન કર્યા છે, એ બધા શાસ્ત્રો ઉપર ગુરુદેવે પ્રવચનો કર્યા છે અને ટેપ રેકોર્ડમાં આજે પણ વિદ્યમાન છે. હવે સીડીમાં આવી જશે, બધા કોમ્પેક્ટ ડિસ્કમાં આવી જશે બધા, અને લોંગ લાસ્ટિંગ માટે. તે કુંદકુંદાચાર્ય દેવગ્રહ